એકત્રા જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે. આપણે બધાએ શાળામાં રોમન સામ્રાજ્યના પતનની વાર્તાઓ તો સાંભળી જ છે.
હા, અને મગજમાં તરત જ એવા દ્રશ્યો આવે ખરું ને? બર્બર લોકો આક્રમણ કરે છે, શહેરો સળગી રહ્યા છે.
બિલકુલ, જાણે કે જ્ઞાનનો સૂરજ જ આથમી ગયો હોય. પણ શું ખરેખર આવું જ થયું હતું? શું એક આખી સભ્યતા રાતોરાત પડી ભાંગી?
અને એ જ તો આજનો મુખ્ય સવાલ છે.
હા, આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આખી વાતને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. પુસ્તક છે ગિલિયન ક્લાર્કનું લેટ એન્ટિક્વિટી. અને આપણી ચર્ચાનું મુખ્ય સવાલ એ જ રહેશે કે જો રોમન સામ્રાજ્યનું પતન નહોતું થયું તો પછી ખરેખર થયું શું હતું?
અને આ સવાલ મતલબ ફક્ત ઇતિહાસ માટે નથી, અત્યારે આપણે જે સમયમાં જીવી રહ્યા છીએ
જ્યાં બધું જ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે,
એકદમ ટેકનોલોજી, સમાજ, રાજકારણ બધું જ, આપણી આસપાસની જૂની વ્યવસ્થાઓ જાણે નબળી પડતી દેખાય છે, ત્યારે એક મહાન સભ્યતા કેવી રીતે બદલાય છે, કેવી રીતે ટકી રહે છે અને કેવી રીતે નવું રૂપ લે છે એ સમજવું આપણને આપણા પોતાના સમયને સમજવાની ચાવી આપી શકે છે.
સાચી વાત છે. આ માત્ર ભૂતકાળની વાત નથી પણ ભવિષ્યને સમજવાનો એક નકશો છે.
બરાબર.
તો ચાલો આ નકશો બનાવનાર લેખકને પહેલા ઓળખીએ. ગિલિયન ક્લાર્ક કોણ છે? એમની વાતમાં એવું શું ખાસ છે?
ગિલિયન ક્લાર્ક બ્રિસ્ટોલ યુનિવર્સિટીમાં પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર એમેરિટા છે. પણ એમની અસલી તાકાત, એમ કહી શકાય કે એમની પાસે એક પ્રકારની 3D દ્રષ્ટિ છે.
3D દ્રષ્ટિ? એ કેવી રીતે?
એટલે કે એક તરફ તેઓ પ્લેટો જેવા જૂના મૂર્તિપૂજક રોમન ફિલોસોફરોના વિચારોને ઊંડાણથી સમજે છે.
બરાબર.
તો બીજી તરફ તેઓ સેન્ટ ઓગસ્ટિન જેવા શરૂઆતના મહાન ખ્રિસ્તી વિચારકોના પણ નિષ્ણાત છે.
ઓ, એટલે જૂની અને નવી બંને દુનિયા પર એમની પકડ છે.
બિલકુલ. તેઓ જાણે કે જૂની દુનિયાના છેલ્લા રોમન અને નવી દુનિયાના પહેલા ખ્રિસ્તી બંનેના મનની વાત જાણી શકે છે. અને એટલે તેઓ માત્ર રાજા મહારાજાઓની લડાઈઓની વાત નથી કરતા
પણ સામાન્ય લોકોના જીવનની પણ વાત કરે છે.
હા, એ સમયના સામાન્ય માણસો, સ્ત્રીઓ, પરિવારો આ મોટા ફેરફારોમાંથી કેવી રીતે પસાર થયા તેની વાત પણ કરે છે.
તો પુસ્તકની મુખ્ય દલીલ શું છે? જો રોમન સામ્રાજ્યનું પતન થયું જ નથી તો પછી ક્લાર્ક કહે છે શું?
ક્લાર્ક કહે છે કે આ પતન નહોતું પણ એક ખૂબ જ લાંબુ, જટિલ અને સાચું કહું તો આશ્ચર્યજનક રીતે સર્જનાત્મક પરિવર્તન હતું.
પરિવર્તન?
હા. એને સમજવા માટે એક નદીનું ઉદાહરણ લઈએ. નદી સુકાઈ નથી ગઈ
પણ એને પોતાનો પ્રવાહ બદલી નાખ્યો.
બરાબર. અને એકમાંથી 3 નવી શાખાઓમાં વહેવા લાગી. ક્લાર્ક અને પીટર બ્રાઉન જેવા આધુનિક ઇતિહાસકારો માને છે કે આશરે 250 થી 750 એડીનો જે સમયગાળો છે,
હા,
એ કોઈ એક સભ્યતાના અંતનો નહીં પણ 3 મહાન સભ્યતાઓના જન્મનો સમય હતો.
3 સભ્યતાઓ? એ કઈ કઈ?
પહેલી પશ્ચિમી ખ્રિસ્તી જગત, જેમાંથી આધુનિક યુરોપનો જન્મ થયો.
ઓકે.
બીજી પૂર્વનું બાઇઝેન્ટાઇન સામ્રાજ્ય, જેણે રોમન પરંપરાને બીજા 1000 વર્ષ સુધી જીવંત રાખી.
અને ત્રીજી
ઇસ્લામિક ખિલાફત, એકદમ, જેણે ભૂમધ્ય સમુદ્રની દક્ષિણ અને પૂર્વમાં એક નવી શક્તિશાળી સંસ્કૃતિ બનાવે. એટલે આ પુસ્તક જે પેલી જૂની થિયરી છે ને, એડવર્ડ ગિબનની,
પતન અને વિનાશવાળી,
હા, એને નકારે છે. આ કોઈના મૃત્યુની વાર્તા નથી પણ 3 નવા જન્મની વાર્તા છે.
આ તો આખી વિચારસરણી જ બદલી નાખે તેવી વાત છે. તો ચાલો આ પરિવર્તનને જરા ઊંડાણથી સમજીએ. આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી? એનું મુખ્ય એન્જિન શું હતું?
સૌથી મોટું અને કદાચ સૌથી નિર્ણાયક પરિબળ હતું ખ્રિસ્તી ધર્મનો ઉદય. જુઓ, 4th સદી સુધી ખ્રિસ્તી ધર્મ એક નાનો દબાયેલો સંપ્રદાય હતો. પણ પછી સમ્રાટ કોન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો
અને
આખી બાજી પલટાઈ ગઈ.
બિલકુલ.
જે ધર્મને લોકો છુપાઈને પાળતા હતા તે હવે સામ્રાજ્યનો રાજધર્મ બની ગયો. અને આ માત્ર લોકોની શ્રદ્ધાનો બદલાવ નહોતો, આ તો રાજ્ય અને ચર્ચ વચ્ચેનું એક શક્તિશાળી ગઠબંધન હતું.
પણ શું આ ગઠબંધનથી બધું બરાબર થઈ ગયું? શું એનાથી સામ્રાજ્ય વધુ મજબૂત બન્યું કે પછી નવી સમસ્યાઓ ઊભી થઈ?
સાચું કહું તો બંને થયું. એક તરફ ચર્ચને અપાર સંપત્તિ અને સત્તા મળી
અને બીજી તરફ
ધર્મ હવે રાજકારણનો અખાડો બની ગયો. પહેલા જે ધાર્મિક ચર્ચાઓ વિદ્વાનો વચ્ચે થતી હતી,
જેમ કે ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ કેવું છે એવી બધી,
હા, એ બધી ચર્ચાઓ હવે સામ્રાજ્યની સુરક્ષાનો મુદ્દો બની ગઈ. એક ભગવાન, એક સમ્રાટ, એક સામ્રાજ્ય, આ નારો બહુ શક્તિશાળી હતો, પણ એના કારણે સમાજમાં ઊંડા ભાગલા પણ પડ્યા.
મતલબ કે જે તમારી સાથે સહમત ન થાય તે હવે રાજ્યનો દુશ્મન.
બરાબર, તે માત્ર અલગ વિચારનો નહીં પણ રાજ્યનો દુશ્મન ગણાવા લાગ્યો.
એક તરફ ધર્મ સમાજને બદલી રહ્યો હતો, પણ આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે જે કાયદા અને વ્યવસ્થા હતી એનું શું થયું? શું એ પણ ભાંગી પડી?
ના, બિલકુલ નહીં. અને અહીં જ રોમન વ્યવસ્થાની અદ્ભુત તાકાત દેખાય છે. તે ભાંગી નહીં પણ બદલાઈ,
અનુકૂલન પામી.
હા, અનુકૂલન. કાયદાની આખી સિસ્ટમને નવી ખ્રિસ્તી વાસ્તવિકતા સાથે જોડવામાં આવી. આનો સૌથી મોટો પુરાવો છે 6ઠ્ઠી સદીમાં સમ્રાટ જસ્ટિનિયનનો કાયદા સંગ્રહ,
કોર્પસ જ્યુરિસ સિવિલિસ.
જી, એ ફક્ત એક કાયદાનું પુસ્તક નહોતું, એ તો સદીઓથી ફેલાયેલા રોમન કાયદાઓના જંગલને વ્યવસ્થિત કરીને એક સુસંગત માળખું આપવાનો મહાપ્રયાસ હતો.
અને એની અસર તો આજે પણ છે, ખરું ને?
ચોક્કસ, આજે પણ યુરોપના મોટાભાગના દેશોના કાયદાનો પાયો આ જ ગ્રંથ છે. આ બતાવે છે કે રોમન વ્યવસ્થા મરી નહોતી રહી, પણ નવા પડકારોનો સામનો કરવા માટે પોતાને અપડેટ કરી રહી હતી.
આ તો થઈ રાજ્ય અને કાયદાની વાત, પણ મને એ જાણવામાં વધુ રસ છે કે સામાન્ય માણસના જીવનમાં શું બદલાઈ રહ્યું હતું. એની શ્રદ્ધા, એના આદર્શો, એ કેવી રીતે બદલાયા?
હા, અને આ એક કેવી રીતે કહું, એક ક્રાંતિકારી સામાજિક પરિવર્તન હતું. અચાનક સમાજમાં નવા હીરો ઊભા થયા.
નવા હીરો?
હા, અને આ હીરો કોઈ સેનાપતિ કે સમ્રાટ નહોતા, પણ એવા લોકો હતા જે બધું જ છોડીને રણમાં રહેવા જતા. તેમને ડેઝર્ટ ફાધર્સ કહેવામાં આવતા.
એક મિનિટ, તમે એમ કહો છો કે રણમાં રહેતા અમુક સંતો સમાજ પર આટલો બધો પ્રભાવ પાડી શકતા હતા?
હા, પાડી શકતા હતા.
આજના જમાનામાં તો એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એમની પાસે એવી કઈ સત્તા હતી?
તેમની પાસે રાજકીય નહીં પણ નૈતિક સત્તા હતી. એવા સમયમાં જ્યારે રાજકારણ અસ્થિર હતું અને લોકો મૂંઝવણમાં હતા, ત્યારે આ પવિત્ર પુરુષો અને સ્ત્રીઓ સમાજ માટે એક સ્થિર બિંદુ જેવા બની ગયા.
લોકોને એમના પર ભરોસો હતો,
ખૂબ ભરોસો. લોકો માનતા કે તેમની પાસે ઈશ્વર સાથે સીધો સંપર્ક છે, એટલે સામાન્ય લોકોથી માંડીને શક્તિશાળી ગવર્નરો પણ તેમની સલાહ લેવા આવતા. આમાંથી જ મઠોની પ્રણાલીનો જન્મ થયો.
એટલે સમાજના પરંપરાગત માળખાની બહાર એક નવી શક્તિનું કેન્દ્ર ઊભું થયું.
બરાબર.
તો આ નવી શ્રદ્ધા માત્ર લોકોના મનમાં નહોતી, પણ એની અસર જમીન પર, શહેરોમાં, બાંધકામોમાં પણ દેખાઈ રહી હશે, નહીં?
ચોક્કસ. જાણે કે આખા ભૂમિદૃશ્યનું, આખા લેન્ડસ્કેપનું ખ્રિસ્તીકરણ થઈ રહ્યું હતું. જૂના દેવી દેવતાઓના મંદિરો
કાં તો તોડી પાડવામાં આવ્યા અથવા તેમને ચર્ચમાં ફેરવી દેવામાં આવ્યા.
હા, અને રોમ, કોન્સ્ટેન્ટિનોપોલ, જેરુસલેમ જેવા શહેરોમાં રાજાઓ અને અમીરોએ કરોડો ખર્ચીને ભવ્ય ચર્ચ બનાવ્યા. શહીદોની કબરો અને પવિત્ર સ્થળો યાત્રાધામ બન્યા.
એટલે ધર્મે માત્ર લોકોના મનમાં નકશો જ નહીં, પણ જમીનનો નકશો પણ બદલી નાખ્યો.
એકદમ સાચું.
આ બધું સાંભળીને એવું લાગે છે કે લોકો માત્ર ધર્મમાં જ ડૂબેલા હતા. તો પછી જ્ઞાન, વિજ્ઞાન અને શિક્ષણનું શું થયું? આપણે જે ડાર્ક એજીસ કે અંધકાર યુગ શબ્દ સાંભળીએ છીએ, એની પાછળનું સત્ય શું છે?
જુઓ, આ ડાર્ક એજીસનો વિચાર જ એક બહુ મોટી ગેરસમજ છે, અને ક્લાર્ક તેને પૂરી તાકાતથી પડકારે છે.
અચ્છા.
જૂનું ક્લાસિકલ શિક્ષણ, જેને ગ્રીકમાં પાઇડિયા કહેતા હતા, તે બંધ નહોતું થયું. વક્તૃત્વ કળા, સાહિત્ય, ફિલોસોફી, આ બધું હજુ પણ ભદ્ર વર્ગના શિક્ષણનો પાયો હતો.
તો ફરક શું પડ્યો?
ફરક એટલો જ હતો કે હવે તેનો ઉપયોગ નવા ખ્રિસ્તી હેતુઓ માટે થતો હતો. સંત ઓગસ્ટિન અને જેરોમ જેવા એ સમયના સૌથી મોટા બુદ્ધિજીવીઓ ક્લાસિકલ જ્ઞાનમાં પારંગત હતા,
અને એમણે એ જ્ઞાનનો ઉપયોગ બાઇબલને સમજાવવા માટે કર્યો.
બરાબર. તેમણે એ જ જ્ઞાનનો ઉપયોગ ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના મહાન ગ્રંથો લખવા માટે કર્યો. જાણે કે જૂના વાસણમાં નવો દારૂ ભર્યો.
અને મેં સાંભળ્યું છે કે એ સમયે એક ટેકનોલોજીકલ બદલાવ પણ આવ્યો હતો, જેણે જ્ઞાનને બચાવવામાં મોટી ભૂમિકા ભજવી.
હા, બિલકુલ. એ હતું પેપિરસના વીટા, એટલે કે સ્ક્રોલ, માંથી કોડેક્સ તરફનું પરિવર્તન.
કોડેક્સ એટલે આજના પુસ્તક જેવું કંઈક?
હા, આજના પુસ્તકનું શરૂઆતનું સ્વરૂપ. વીટાને સાચવવા અઘરા હતા અને તે જલ્દી ખરાબ થઈ જતા. જ્યારે કોડેક્સ વધુ ટકાઉ હતું, તેમાં પાના ફેરવીને કોઈપણ માહિતી સહેલાઈથી શોધી શકાતી.
એટલે જ્ઞાનને સાચવવું અને ફેલાવવું સહેલું બન્યું.
ખૂબ જ સહેલું. આ નાનકડા ટેકનોલોજીકલ બદલાવે આવનારી સદીઓ માટે જ્ઞાનને સાચવવામાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી. એટલે આ યુગ બૌદ્ધિક અંધકારનો નહીં, પણ જ્ઞાનના નવા સ્વરૂપ અને સંરક્ષણનો હતો.
ખૂબ જ રસપ્રદ. પણ અંતે વાર્તાના બે અલગ અલગ અંત કેમ આવ્યા? શા માટે સામ્રાજ્યનો પશ્ચિમી ભાગ તૂટી ગયો જ્યારે પૂર્વીય ભાગ ટકી રહ્યો?
આને સમજવા માટે કલ્પના કરો કે એક મોટા ઝાડની બે ડાળીઓ છે. એક ડાળી તોફાની હવા અને પથરાળ જમીનમાં હતી,
જ્યારે બીજી ડાળીને સુરક્ષિત વાતાવરણ અને ફળદ્રુપ જમીન મળી.
બરાબર. પશ્ચિમમાં કેન્દ્રીય સત્તા નબળી પડતી ગઈ. ગોથ્સ અને ફ્રેન્ક્સ જેવા જર્મેનિક લોકો સરહદોની અંદર આવીને વસવા લાગ્યા. પણ ક્લાર્ક સ્પષ્ટ કરે છે કે આ કોઈ એકતરફી આક્રમણ નહોતું.
તો શું હતું?
આ લોકો રોમન સંસ્કૃતિનો નાશ કરવા નહોતા માગતા, પણ તેનો હિસ્સો બનવા માગતા હતા. આ એક લાંબી અને જટિલ સાંસ્કૃતિક લેવડદેવળની પ્રક્રિયા હતી, જેમાં બંને પક્ષો બદલાયા.
અને પૂર્વનું શું થયું?
પૂર્વ, જેનું કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ હતું, તે વધુ નસીબદાર હતું. તેની અર્થવ્યવસ્થા વધુ મજબૂત હતી, કારણ કે તે સિલ્ક રોડ જેવા વેપારી માર્ગો પર હતું. સરહદો વધુ સુરક્ષિત હતા, શહેરો વધુ સમૃદ્ધ હતા.
એટલે ત્યાં રોમન રાજ્ય વ્યવસ્થા ટકી રહી.
ટકી રહી અને વધુ મજબૂત બની. અને આ જ પૂર્વીય સામ્રાજ્ય આગળ જતા બાયઝેન્ટાઇન સામ્રાજ્ય તરીકે ઓળખાયું અને બીજા હજાર વર્ષ સુધી ચાલ્યું.
આ આખી ચર્ચા ખરેખર આંખો ખોલી નાખે તેવી છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મને પહેલો અને સૌથી મોટો સંદેશ તો એ જ લાગે છે, પતન નહીં, પરિવર્તન.
બરાબર. રોમનો અંત કોઈ એક દિવસની ઘટના નહોતી, પણ સદીઓ સુધી ચાલેલી એક સર્જનાત્મક પ્રક્રિયા હતી.
અને બીજો મુદ્દો?
બીજો મુખ્ય સંદેશ છે ધર્મની કેન્દ્રીય ભૂમિકા. આ આખા પરિવર્તનનું એન્જિન ખ્રિસ્તી ધર્મ હતો. તેણે માત્ર શ્રદ્ધા જ નહીં, પણ રાજકારણ, કાયદો, સમાજ, કળા બધું જ બદલી નાખ્યું.
ધર્મ સમાજનું મુખ્ય સંચાલક બળ બની ગયો.
હા.
અને ત્રીજો મુદ્દો મને ઓળખ સાથે જોડાયેલો લાગે છે. રોમન હોવાનો અર્થ જ બદલાઈ ગયો.
ખરું. પહેલા તમે રોમન નાગરિક છો કે નહીં તે મહત્વનું હતું, પણ હવે તમે કયા પ્રકારના ખ્રિસ્તી છો તે તમારી ઓળખ બની ગયું.
આ વાત મને આજના સમય માટે ખૂબ જ પ્રસ્તુત લાગે છે. શું આપણે પણ નથી જોતા કે ક્યારેક લોકોની ધાર્મિક કે સાંસ્કૃતિક ઓળખ તેમની રાષ્ટ્રીય ઓળખ કરતાં વધુ મહત્વની બની જાય છે?
ચોક્કસ. આ પુસ્તકના કેટલાક વિચારો એટલા શક્તિશાળી છે કે તે મગજમાં ઘર કરી જાય છે. હું એવા ત્રણ વિચારોને યાદગાર પંક્તિઓ તરીકે રજૂ કરીશ.
જરૂર.
પહેલી મહત્વપૂર્ણ પ્રશ્ન એ નથી કે રોમન સામ્રાજ્યનું પતન શા માટે થયું, પરંતુ તે શેમાં પરિવર્તિત થયું. આ વાર્તા મૃત્યુની નથી, પરંતુ ત્રણ નવી દુનિયાના સર્જનાત્મક જન્મની છે.
વાહ, આ એક વાક્યમાં તો આખા પુસ્તકનો સાર આવી જાય છે. તે આપણી નજર વિનાશ પરથી સર્જન તરફ ફેરવે છે.
બરાબર. બીજો વિચાર આપણી બર્બર અને આક્રમણખોરની છબીને તોડે છે.
એ કયો છે?
કહેવાતા બર્બર લોકો સભ્યતાના વિનાશક નહોતા, પરંતુ તેના પરિવર્તનમાં ભાગીદાર હતા. આ બતાવે છે કે ઇતિહાસ કાળો અને સફેદ નથી હોતો.
સંઘર્ષની સાથે સાથે સહકાર અને મિશ્રણ પણ હતું.
જી. અને ત્રીજી પંક્તિ આ પરિવર્તનની ઊંડાઈ બતાવે છે. લેટ એન્ટિક્યુટીની વાસ્તવિક ક્રાંતિ રાજકીય નહોતી, પરંતુ આધ્યાત્મિક હતી.
આધ્યાત્મિક ક્રાંતિ.
હા. એટલે કે માણસ હોવાનો અર્થ શું છે તેની એક નવી સમજ. મોટા ફેરફારો માત્ર સત્તાના કેન્દ્રોમાં જ નહોતા થઈ રહ્યા, પણ લોકોના હૃદય અને દિમાગમાં થઈ રહ્યા હતા. જીવનનો હેતુ શું છે, શરીર અને આત્માનો સંબંધ શું છે, આ મૂળભૂત સવાલોના જવાબો બદલાઈ રહ્યા હતા.
તો અંતે આ બધું ઐતિહાસિક જ્ઞાન આજના સામાન્ય માણસ માટે કેવી રીતે ઉપયોગી છે? આપણે રોમના પરિવર્તનમાંથી શું શીખી શકીએ?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે પરિવર્તનને કેવી રીતે જોવું. જ્યારે આપણે આપણી આસપાસ જૂની સંસ્થાઓને તૂટતી જોઈએ છીએ, ત્યારે આપણને ડર લાગે છે. આપણે તેને પતન કે સંકટ તરીકે જોઈએ છીએ.
હા, એ સ્વાભાવિક છે.
પણ આ પુસ્તક આપણને પૂછવા માટે પ્રેરે છે કે શું આ ખરેખર પતન છે, કે પછી ક્યાંક નવું અને અણધાર્યું જન્મવાની પીડા છે. તે આપણને નિરાશાને બદલે અનુકૂલન અને નવીનતાના સંકેતો શોધવા પ્રોત્સાહિત કરે છે.
અને જે સાંસ્કૃતિક મિશ્રણની વાત થઈ, તે પણ આજના સભ્યતાઓના ટકરાવના યુગમાં બહુ મહત્વની લાગે છે.
બિલકુલ, આ પુસ્તક બતાવે છે કે વાસ્તવિક ઇતિહાસ ટકરાવ કરતા મિશ્રણનો વધુ રહ્યો છે. રોમનોએ ગોથ્સને બદલ્યા અને ગોથ્સે રોમનોને બદલ્યા.
આજના બહુ સાંસ્કૃતિક સમાજ માટે આ એક બહુ મોટો બોધપાઠ છે.
હા, તે શીખવે છે કે જ્યારે બે સંસ્કૃતિઓ મળે છે ત્યારે તેમાંથી ઘણીવાર કંઈક નવું અને વધુ સમૃદ્ધ જન્મી શકે છે.
આ ખરેખર એક આશાવાદી અને ઊંડો વિચાર છે.
અને અંતે હું એક જ વાત કહીશ, આપણે ઇતિહાસના કોઈ પણ સમયગાળાને જે લેબલ મારીએ છીએ ને તે જ નક્કી કરે છે કે આપણને તેમાંથી શું દેખાશે.
રસપ્રદ.
જો આપણે કોઈ યુગને અંધકાર યુગ કહીશું તો આપણને ફક્ત અંધકાર, વિનાશ અને અજ્ઞાન જ દેખાશે. પણ જો આપણે તેને લેટ એન્ટિક્વિટી, જો તટસ્થ નામ આપીએ, તો આપણને એ જ સમયમાં પરિવર્તન, સાતત્ય અને નવીનતા બધું જ દેખાશે.
જે એક પેઢી માટે અંત હોય છે
તે ઘણીવાર બીજી પેઢી માટે એક સર્જનાત્મક શરૂઆત હોય છે.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. અને આ જ વિચાર સાથે હું શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને વાત પૂરી કરીશ. આપણે આપણા પોતાના સમયને શું લેબલ આપી રહ્યા છીએ? શું આપણે તેને સંકટનો યોગ, પતનનો યોગ કે પછી અનિશ્ચિતતાનો યુગ કહીએ છીએ? અને શું આપણે જે લેબલ આપ્યું છે તે જ આપણને અત્યારે થઈ રહેલા વાસ્તવિક, સર્જનાત્મક અને કદાચ આશાસ્પદ પરિવર્તનોને જોતા અટકાવી રહ્યું છે? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.